હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આ ગરવા અને નરવા ગુજરાતી એટલે લગભગ ગુજરાતીઓના હોઠે રમતા અને કાને ગુંજતા કવિ વિનોદ જોશી. હા, એ ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રહ્યા છે અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર અને અધ્યક્ષ છે. કવિ વિનોદ જોશી એટલે લોકબોલી અને શિષ્ટ ભાષાનો સુયોગ. એમને ગણ્યા ગણાયની અને વીણ્યા વીણાયની એટલા તો સન્માન અને પારિતોષિકો મળ્યા છે. આવા બહુશ્રુત કવિ વિનોદ જોશીનું હું જેલમ હાર્દિક SBS ગુજરાતીમાં ભાવભર્યું સ્વાગત કરું છું. વિનોદભાઈ, તમારું ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રદાન છે. 30 જેટલા તો સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો બહાર પડી ચૂક્યા છે. ગુજરાતી કાવ્ય સંગીતમાં તમારા ગીતો સીમાડાઓ વટાવી ચૂક્યા છે. પણ ગુજરાત કે ગુજરાતી ભાષાથી દૂર જન્મેલી ને ઉછરેલી એવી કેટલીક પેઢીઓ છે જેને માટે સાહિત્ય જ થોડો અજાણ્યો પ્રદેશ છે, તો એમને કવિતા એટલે શું એ સમજાવવું હોય તો.
જેલમ, પહેલા તો SBS ના સૌ શ્રોતાઓને મારા નમસ્કાર અને મને નિમંત્રણ માટે આભાર. પણ મારો પ્રશ્ન બહુ જ વજૂદ વાળો છે, ઉત્તર બહુ લાંબો થાય પણ ટૂંકમાં હું એમ કહું કે આપણે જે ભાષા સાંભળી રહ્યા છીએ એ ભાષા બહુ લાંબા સમય સુધી આપણે પચાવી શકતા નથી. એમાંથી કંટાળો ચડતો જાય છે અથવા એકવિધ લાગતી જાય છે. ઘણીવાર આપણા કાન એવું ઈચ્છે છે કે કંઈક નવો રણકો, કોઈક નવા શબ્દ પ્રયોગ, કોઈક નવી વાક્ય રચનાઓ એવી કાને પડે તો કંઈક મજા પડે. એક તો ભાષા બોલનારા માણસ તરીકે આપણી આવી અપેક્ષા હોય. બીજું, આપણે જે લાંબુ 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 કહેવું હોય એને બદલે કશું જો ટૂંકમાં કહેવાઈ શકતું હોય અને વળી વધારે સારી રીતે આપણને આનંદ આપે એવી રીતે જો એ કહેવાઈ શકતું હોય તો એને વિશેની આપણી અભિલાષા દરેકની હોય. આવી નાનકડી વાતમાંથી મારે એવું કહેવાનું પ્રાપ્ત થાય કે જો આવું કંઈક અપૂર્વ, આવું કંઈક અપરિચિત અથવા આપણે અગાઉ નહીં સાંભળેલી હોય એ પ્રકારની વાક્ય રચના, પદાવલી એ કાને પડે તો મને એમ લાગે છે કે એને આપણે આપણી વ્યવહાર ભાષાથી જુદી સમજીએ અને એ જુદી પડી તો એને આપણે કવિતા એવું નામ આપીએ. આ ટેવાઈ ગયેલા કાન જે હોય એને એક નવો અનુભવ આપવાની પ્રક્રિયા, પછી એમાં ભાષાનું સૌંદર્ય આવે, અપૂર્વતા આવે. હું એક દાખલો આપીને વાત કરું એટલે આ વાત તરત સ્પષ્ટ થઈ જાય. ધારો કે કોઈ યુવતી પોતાના પ્રિયતમનો અતિ પ્રેમ મેળવે છે તો આવું આમ સીધી સાદી રીતે કહી દઈએ તો એની મજા ના પડે. પણ કાવ્યની ભાષામાં અથવા અપરિચિત ભાષામાં એમ કહીએ કે સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગુ ને દઈ દે દરિયો, તો એ આખી વાત આપણા માટે આનંદનો વિષય પણ બને છે અને જે કહેવું હોય એ વાત કહેવાય પણ જાય છે. કોઈ પ્રિયતમની પ્રેમની અભિવ્યક્તિમાં કંજુસાઈ હોય એમ આપણે માની લઈએ. અને પછી ધારો કે કાવ્ય પંક્તિ એવી હોય કે મેં તો ઓઢણા મંગાવ્યા ભલી ભાતના, ને એણે આણ્યું કપાસનું ફૂલ, તો પોતાની અપેક્ષા અને એની સામે પોતાને ઓછું મળ્યું એવી વાત પણ આવી રીતે કહી શકાય. તો એનાથી આપણને આનંદ મળે અને એને આપણે કાવ્ય એવા નામથી ઓળખી શકીએ.
વાહ, આમ તો ઘણી બધી બાબત એમાં આવી ગઈ, પણ છતાં પણ હજી હું આમાં આગળ પ્રશ્ન પૂછું તો શા માટે કવિતા વિશે સમજ હોવી જોઈએ?
કવિતા છે એ સમજવા માટેની વસ્તુ જ નથી, કવિતા એ આનંદ મેળવવા માટેની વસ્તુ છે. પણ એ આનંદની સાથે આપણને કેટલુંક લાક્ષણિક રીતે સમજાવી જાય છે. હું એમ કહું કે કવિતા આપણા જીવન માટે અનિવાર્ય નથી, કવિતા વગર જીવી તો શકાય છે, પણ એ આપણા જીવન માટે આવશ્યક જરૂર છે. ચીનુ મોદીએ એવું લખ્યું, ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે આમ જ મરી જવાનું તલવાર તાણી તાણી. હવે અહીં જીવનનો એક આખો એવો સંદર્ભ વ્યક્ત થયો કે જેમાં અરીસા સામે જોવાનું અને સચ્ચાઈ સામે જોવાનું, એટલે કે ભ્રાંતિ અને સચ્ચાઈ એ બંને વચ્ચેની મનુષ્યની આમથી તેમ ઝૂલતા રહેવાની જે પ્રક્રિયા છે. હવે આવું ભાષણ કરીએ તો એનાથી કંઈ બહુ વાત પહોંચે નહીં, પણ ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે એવા કાચ અને સાચના સંદર્ભોને સાથે મૂકીને જ્યારે વાત કરીએ ત્યારે એમ લાગે કે નહીં આ વાત કંઈક જુદી રીતે કહેવાય અને આપણા જીવનને એ ઉપયોગી પણ થઈ. હાથમાં કારોબાર રાખ્યો તે ને મને બારોબાર રાખ્યો તે, એક ડગ છૂટથી ભરી ન શકું ખીણની ધારોધાર રાખ્યો તે. મનોજ ખંડેરાની છે આ પંક્તિઓ. હવે આપણને ખબર છે કે આપણે ખીણની ધારે ઉભા હોઈએ તો આપણે પડી પણ જઈ શકીએ, પણ એ આખી વાત જીવનની પણ છે એવું કવિતામાં આટલી સુંદર રીતે કહી શકાતું હોય છે. હાથમાં છે તોય કાબુ બાર છે, ભાગ્યરેખાઓનો કેવો ભાર છે. આમ જયારે આપણે કહીએ ત્યારે આપણને ખબર પડે કે આ ભાગ્યરેખાઓ જ્યોતિષી પાસે આપણે જોડાવીએ અને આપણું ભાગ્ય ઉકેલી આપે, પણ મુઠ્ઠી વાળીએ તો આ ભાગ્યરેખાઓ આપણા હાથમાં આવી જાય છે. એટલે કે આપણું ભાગ્ય, આપણું ભવિષ્ય એ આપણા હાથમાં જ છે. આવી એક સીધી સાદી વાત કવિતાના માધ્યમથી જયારે કરીએ ત્યારે આપણને વધારે સારી રીતે પહોંચે છે અને એ જીવનને એ રીતે ઉપયોગી પણ થઈ શકે છે. મને લાગે છે કે કવિતા વિશેની સમજની એમાં બહુ જરૂર નથી, પણ એમાં જે કંઈ કહેવાયું એ આપણને આનંદ સાથે પહોંચે તો એને આપણે ઉપયોગી પણ ગણી શકીએ. એટલે કવિતા ભલે અનિવાર્ય ન હોય પણ એ આવશ્યક તો છે જ.
તમે જ કહ્યું છે કે જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.
બરાબર.
ડાબે હાથે ઓરું સાજન લાપસી, જમણે હાથે ચોળું રે કંસાર, કે કૂંચી આપો બાઈજી, સખી મારો સાહેબ ઓસુ, તો કેટલા બધા ગીતો, રમતિયાળ ગીતો અને સાથે શિખંડી જેવું વૃત્તબદ્ધ દીર્ઘ કાવ્ય પણ ખરું. તો થોડી તમારી સર્જન યાત્રા વિશે વાત કરશો? અત્યારે પણ તમે લાંબી રજા પર છો કોઈ એક દીર્ઘ કાવ્ય માટે, તો થોડી એ વિશે અમને વાત કરશો?
મને એમ લાગે છે કે હું કવિતા કરું છું એટલે કે ભાષા સાથે ક્રીડા કરું છું. કવિતાનું માધ્યમ ભાષા છે અને એ એવી ભાષા કે જે મને ગળથૂથીમાં મળી. જે ભાષા મને મળી એના નવા નવા રૂપોને તાગવાની મારી મથામણ એ મારી કવિતામાં છે. બને છે એવું જેલમ કે જીવનમાં ભાષાના જે સંસ્કારો આપણા ઉપર પડ્યા હોય એ ભાષામાંથી જ આપણે વધુમાં વધુ મૌલિક એવું કશુંક આપી શકીએ. મારામાં ભાષાના બે સંસ્કાર પડ્યા છે, માતૃપક્ષેથી ગ્રામ ભાષાનો સંસ્કાર અને પિતૃપક્ષેથી સંસ્કૃત વાંગ્મયની ભાષાનો સંસ્કાર. એટલે મારા કાવ્ય સર્જનમાં તળ પ્રદેશની ભાષાનો પણ ઉપયોગ થયો છે અને સંસ્કૃત વૃત્તબદ્ધ એવી ભાષાનો પણ પ્રયોગ થયો છે. હું એવું કરી રહ્યો છું કે ભાષાને માધ્યમ તરીકે ભલે હું પ્રયોજું, પણ મારે ભાષાને ભૂલાવીને એની સામે પાર રહેલો જે ભાવ છે જેને હું વ્યક્ત કરવાની મથામણ કરું છું એ ભાવક સુધી પહોંચાડવો છે. અને એમાં હજી મને એમ લાગે છે કે કોઈ એવી પંક્તિ અવતરવાની બાકી છે કે જે કેવળ ભાવને પહોંચાડે અને ભાષા ઉપયોગી જ ન રહે, ભાષા જરૂરી જ ન રહે, ભાષા નામશેષ થઈ જાય. આ તો મારી આખી એ જે સર્જન યાત્રા છે એનો આ મુકામે આવતા મને સાંપડેલો જે અર્થ છે એ છે. પણ ભાષાની નવી નવી તરાહો, નવા નવા અર્થ, અર્થ સંદર્ભો, એ ઉપરાંત આપણી પરંપરામાં, આપણી લોક પરંપરામાં, આપણી સાહિત્યની પરંપરામાં, એ બધામાં જે કંઈ પડેલું છે એ બધાના પણ સંસ્કારો મારામાં કોઈ ને કોઈ રીતે સક્રિય થાય અને એ દ્વારા હું સર્જન કરવા માટેની મથામણ કરું. પણ મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે ભાષાનું માધ્યમ એ એક બહુ જ મોટું નડતર છે અને કોઈ પણ કવિને માટે એ ઓળંગી જવું એ બહુ જ કપરું છે. કવિ ચિત્રકાર હોય કે સંગીતકાર હોય તો કુદરતના માધ્યમો જેમાં રંગ, ધ્વનિ એનો સમાવેશ કરી શકાય, એનો ઉપયોગ કરી શકે, પણ ભાષા તો કૃત્રિમ છે. એટલે સર્જકે, કવિતાના સર્જકે ભાષાનો ઉપયોગ કરીને ભાષાને ભૂલાવી ભાવનો અનુભવ કરાવવાનો હોય છે. મારી સમગ્ર કાવ્ય યાત્રામાં મેં આ બાબતની કાળજી લેવાની મથામણ કરી છે, પણ હજી આ તબક્કે પહોંચ્યા પછી પણ મને એવું લાગ્યા કરે છે કે હજી એમાં સફળતા નથી મળી. અને એટલે જ મેં એવું લખ્યું કે જે નથી ઉતરી શકી હજી કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે.
બહુ અઘરો પ્રશ્ન છે, પણ તમને બહુ જ મનપસંદ એવું કોઈ કાવ્ય, કોઈ ગીત અમને સંભળાવો.
હું તો હજી એમ કહું કે મારી કોઈ એવી રચના નથી કે જેનાથી હું સંપૂર્ણપણે એને વશ થઈ ગયો હોઉં કે મારે જે અભિવ્યક્ત થવું છે એ રીતે હું એમાં થઈ શક્યો હોઉં. પણ જેમ આપણે વાત થઈ એ પ્રમાણે મારી રચનાઓ ખૂબ ગવાઈ છે. ગીત રચનાઓમાં તો ઘણીવાર મને એવું લાગ્યા કર્યું છે કે એક જ ગીતના એકથી વધારે કમ્પોઝિશન્સ થયા હોય અને એમાંના કેટલાક ખૂબ પ્રચલિત હોય, લોકમુખે ગવાતા હોય, અને હું એ સાંભળતો હોઉં ત્યારે મને એવું લાગ્યા કરે કે કોઈએ સરસ લખ્યું છે અને મને સાંભળવાની મજા આવે છે. એટલે મારી રચનાઓ સાથે હું આ રીતે થોડો તટસ્થ થઈ જતો હોઉં છું. હું એમ માનું છું કે કવિએ કવિતાની અભિવ્યક્તિ કોઈ કોઈ જવાબદારીના ભાગરૂપે કરવાની હોતી નથી. એને કોઈ પ્રાસંગિક કે કોઈ ફરમાઈશના ભોગ કે ભાગ બનવાનું હોતું નથી. એને જે સૂજે એ રીતે એના ભાવને અનુરૂપ એવી ભાષા એને પ્રયોજવાની હોય છે. મેં પણ જે કંઈ લખ્યું છે બધું જ મારી ઈચ્છાથી લખ્યું છે એવું નથી. એમાં કેટલું હશે કે જે પ્રાસંગિક પણ હોય, પણ મને એવું લાગે છે કે કવિતા સરવાળે તો આનંદદાયી સામગ્રી છે અને એ સામગ્રી આપણી અંદર એવી રીતે સ્ફુટ થવી જોઈએ કે જેનાથી આપણને પ્રસન્નતાનો અનુભવ થાય. આવું જ્યારે થાય ત્યારે આપણને એ અનુભવ આપનારું બધું જ પ્રિય લાગે. એટલે ઘણીવાર મારી ઘણી રચનાઓ પુનઃ સમીક્ષા કરું ત્યારે એમ લાગે કે મારે આ લખવી નહોતી જોઈતી, અને ઘણીવાર મને એવું લાગે કે આ રચના એટલી બધી સુંદર છે કે જાણે આ લખનાર કવિ છે અને મારે મળવું જોઈએ. તો આવા આવા અંદર ઉધામા થયા કરતા હોય છે. મારું એક બહુ જાણીતું કાવ્ય કૂંચી આપો બાઈજી, એના ઘણા કમ્પોઝિશન્સ થયા છે અને મોટેભાગે તો હું પણ મારી ગીત રચનાઓ તો ગાઈને લખતો હોઉં છું. એટલે કે મારા ચિત્તમાં એ ગવાતી હોય અને કાગળ પર જ્યારે એ આવે ત્યારે એનું ગેય રૂપ જ સાકાર થતું હોય છે. એટલે મારી ગવાયેલી રચનાઓનું પણ મૂળમાં એક મારું કમ્પોઝિશન હોય એવું ઘણા ગીતોની બાબતમાં બન્યું છે. કૂંચી આપો બાઈજી એનું પણ આ રીતે જ પ્રાગટ્ય થયું. પણ એની જે ભાષા છે અને એમાં પ્રગટેલો જે ભાવ છે એને કારણે એ ગીત મને લાગે છે કે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શક્યું છે અને એને હું મારી બહુ ગમતી રચના તરીકે ગણાવું તો એમાં કંઈ ખોટું નથી. કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. એક યુવતી જે સાસરે જાય છે અને પોતાના શૈશવથી માંડીને યુવાવસ્થા સુધીના સ્મરણો છે એને જાણે બાંધીને લઈ જતી હોય અને એ સ્મરણોનું પોટકું કોઈએ લઈ લીધું ને પછી મૂકી દીધું ને પછી એને તાળું મારી દીધું ને પછી એની સૂચી પોતાની પાસે રાખી લીધી. એ માગી રહેલી એક નવોઢાની આ ઉક્તિ છે. જેણે લઈ લીધું એવી સત્તા, એનું નામ સાસુ, અને એને બાઈજી કહીને સંબોધન કરીને એ જાણે ફરી પાછું પોતાનું ઐશ્વર્ય માગી રહી હોય એવો ભાવ આ ગીતમાં છે. એની થોડી પંક્તિઓ મને જે યાદ આવે છે હું સંભળાવું. જલમ કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીંતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોખી મારા કલરવની કઠણાઈજી. તમે ઘરચોળામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી, તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદીયું પાછી ઠેલી. માર્ગ મેલો બાઈજી, તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈજી. ઊંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી.
વાહ, આમ તો વાત અટકાવવાનું મન ન થાય. વધુ હજી કાવ્ય ગોઠળી આપણી આગળ ચાલે એવી ઈચ્છા તો રહે, પણ ક્યાંક અટકવું રહ્યું. તમે કહ્યું છે કે પંક્તિથી આગળનો મુકામ કયો હશે એની એક શોધ છે. તો SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી હું જેલમ હાર્દિક એવું ઈચ્છું કે તમને પંક્તિથી આગળનો એ મનોવાંછિત મુકામ મળી રહે અને ફરી આપણે એ અંગે ભેગા થઈએ.
વાક્યથી પંક્તિ સુધી પહોંચવું સરળ છે, પણ પંક્તિથી કવિતા સુધી પહોંચવું ઘણું અઘરું છે, અને એ પણ આટલે દૂર ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા પછી અને SBS ના સર્વ શ્રોતાઓ સુધી પહોંચ્યા પછી તો એમ લાગે છે કે એ મુકામ ધીમે ધીમે નજીક આવી રહ્યો હોય અને એ દિશામાં મારા ડગ મંડાઈ રહ્યા હોય એમાં સૌના આશીર્વાદ પડે. થેન્ક યુ સો મચ જલમ.
થેન્ક યુ વિનોદભાઈ.